વચનામૃત ગઢડા છેલ્લાનું 39મું માયાનું સ્વરૂપ તેને ટાળવા ને તે થકી રક્ષણ માટે ભગવાનની પ્રાર્થનારૂપ ઉપાય આત્મનિષ્ઠા ને ભગવાનના મહાત્મ્યના બળની આવશ્યકતા વિશલ્યકરણી ઔષધિનું દ્રષ્ટાંત સંવત 1886ના અષાઢવદી 10મીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગી આગળ વાર્તા કરી જે ભગવાનની માયા તે કેઈ છે તો દેહને વિશે અહમબુદ્ધિ ને દેહ સંબંધી પદાર્થને વિશે મમત્વ બુદ્ધિ એ જ માયા છે. તે એ માયાને ટાળવી ને એ માયાને જેણે ટાળી તે માયાને તર્યો કહેવાય ને એ માયાને ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી એટલો સર્વશાસ્ત્રનો સિદ્ધાંત છે. તેને આજ સમજો કે ઘણે દિવસે કરીને સમજો અને હનુમાન નારદ પ્રહલાદ એ જે મોટા મોટા ભગવાનના ભક્ત તેમણે પણ ભગવાન પાસે એમ જ માંગ્યું છે જે અહમ મમત્વરૂપ માયા થકી રક્ષા કરજો ને તમારે વિશે પ્રીતિ થાજો ને એ માયાને તર્યા હોય ને તમારે વિશે પ્રીતિવાળા હોય એવા જે સાધુ તેનો સંગ થાજો ને એ સાધુને વિશે હેત ને મમત્વ થાજો. માટે આપણે પણ એમ કરવું ને એમ માગવું ને એનું શ્રવણ મનન નિધિધ્યાસ કરવો અને ભગવાનનો જે ભક્ત હોય તેને આત્મનિષ્ઠાનું બળ તથા ભગવાનના મહાત્મ્યનું બળ એ બે બળ જોઈએ. તે આત્મનિષ્ઠા તે શું? તો પોતાના આત્માને દેહથી પૃથક જાણવો અને સાધુ ભેળા રહેતા હોઈએ તેમાં પરસ્પર કોઈક નિમિત્તે બોલાચાલી થાય તથા કોઈક જાતનો અહમ મમત્વ થાય તથા માન ક્રોધ સ્વાદ લોભ કામ મત્સર ઈર્ષ્યા એ આદિક અવગુણની પ્રવૃત્તિ થાય ત્યારે જો આત્મા પોતાને ન જાણતા હોઈએ તો સાધુનો અવગુણ આવે તેમાંથી એનું બહુ ભૂંડું થાય. માટે પોતાને દેહથી પૃથક આત્મા જાણવો ને તે આત્મા છે તે બ્રાહ્મણ નથી ક્ષત્રિય નથી કણબી નથી કોઈનો દીકરો નથી કોઈનો બાપ નથી એની કોઈ જાત નથી નાત નથી એવો છે. અને એ આત્મા તો સૂર્ય તથા અગ્નિ જેવો તેજસ્વી છે ને જાણપણે યુક્ત છે ને તે અગ્નિની જ્વાળા તથા સૂર્યની કિરણ તે તો જળ છે કેમ જે તેને આંગળી અડાડીએ તો ખસે નહીં ને કીડી હોય તેને આંગળી અડાડીએ તો ખસીને અવળી ચાલે. માટે આત્મા તે જાણપણે યુક્ત છે ને એને સૂર્ય અગ્નિ જેવો કહીએ છીએ તે તો એનો આકાર એવો તેજસ્વી છે તે માટે કહીએ છીએ. અને એ આત્મા અનેક યોનિને પામ્યો છે અને એમ કહેવાય છે જે જેટલું સમુદ્રનું પાણી છે તેટલું એ જીવ પોતાની માતાનું દૂધ ધાવ્યો છે અને ત્યાં ત્યાં અનેક પ્રકારે મરાણો છે તો પણ મર્યો નથી. જેવો છે તેવોને તેવો જ છે ને એ અજ્ઞાન અવસ્થામાં પોતાને દેહરૂપે માનતો હતો ત્યારે પણ ન મર્યો તો હવે આપણે એનું જ્ઞાન થયું ત્યારે તો એ કેમ મરશે? એવો જે આત્મા તેને પોતાનું સ્વરૂપ માનવું. અને ભગવાનનું મહાત્મ્ય કેમ જાણવું? તો ભગવાન છે તે અનેક બ્રહ્માંડના રાજાધિરાજ છે અને જે બ્રહ્માંડના એ રાજા છે તે બ્રહ્માંડની પણ ગણતી નથી. તે કહ્યું છે જે
ધ્યુપતય એવ તેન યયુરંત મનંતતયા
અને તે એક એક બ્રહ્માંડમાં બ્રહ્મા વિષ્ણુ શિવ હોય તથા સાત દ્વીપ સાત સમુદ્ર મેરુ લોકાલોક આદિક પર્વત તેણે યુક્ત પૃથ્વીની રચના હોય તથા 14 લોકની રચના હોય તથા અષ્ટ આવરણની રચના હોય ઇત્યાદિક સામગ્રીએ સોતા જે અનેક બ્રહ્માંડ તેના રાજા ભગવાન છે, ને જેમ આ પૃથ્વીનો ચક્રવર્તી રાજા હોય ને તે રાજાના જે ગામડા તે તો ગણાય એવા હોય તો પણ તેની કેટલી મોટેપ જાણવામાં આવે છે, ને ભગવાનને તો એવા બ્રહ્માંડની પણ ગણતી નથી, માટે ભગવાનની તો બહુ જ મોટેપ છે. અને તે બ્રહ્માંડને વિશે આ જીવ છે તે ભગવાનની આગળ શા લેખામાં છે? કાંઈ નથી, અતિ તુચ્છ છે. અને તે ભગવાને એ બ્રહ્માંડોને વિશે પંચ વિષય સંબંધી સુખ જીવોને આપ્યું છે, તે સુખ કેવું છે? તો એ સુખને સારું કેટલાક પોતાના માથા કપાવે છે એવું મહાદુર્લભ જેવું જણાય છે. ત્યારે પોતાની મૂર્તિમાં તથા પોતાના ધામમાં જે સુખ છે તે તો બહુ ભારે છે, અને પ્રાકૃત વિષય સુખ છે તે તો અન્ય પદાર્થને આશરીને રહ્યું છે તથા પૃથક પૃથક છે. અને જે ભગવાન છે તે તો સર્વ સુખ માત્રના રાશિ છે, ને એ ભગવાન સંબંધી જે સુખ છે તે અવિનાશી છે ને મહા અલૌકિક છે. અને જેમ કોઈક ભારે ધનાઢ્ય ગૃહસ્થ હોય તે પોતાના ઘરમાં અનેક પ્રકારના ભોજન જમતો હોય, ને તે જમીને ઉચ્છિષ્ટ કંઈક બટકું રોટલો વધે તે કૂતરાને નાખે ત્યારે તે અતિશય તુચ્છ કહેવાય, ને પોતે જમતો હોય તે મહાસુખમય કહેવાય. તેમ ભગવાને બ્રહ્માંડોને વિશે અનેક જીવોને પંચ વિષય સંબંધી સુખ આપ્યું છે. તે તો કૂતરાને નાખ્યો જે બટકું રોટલો તેની પેઠે અતિ તુચ્છ છે, ને પોતાને વિશે જે સુખ છે તે તો મહામોટું છે. અને વળી સુષુપ્તિ અવસ્થાને વિશે એ જીવને ભગવાન મોટું સુખ પમાડે છે. તે ગમે તેવી વેદના થઈ હોય ને સુષુપ્તિમાં જાય ત્યારે સુખીઓ થઈ જાય છે. અને વળી એ ભગવાનના ચરણ કમળની રજને બ્રહ્મા, શિવ, લક્ષ્મીજી, રાધાજી, નારદ, શુક, સનકાદિક, નવ યોગેશ્વર એવા એવા મોટા છે તે પણ પોતાના મસ્તક ઉપર ચડાવે છે, ને માનને મૂકીને એ ભગવાનની નિરંતર ભક્તિ કર્યા કરે છે. અને વળી એ ભગવાને જગતમાં વિચિત્ર સૃષ્ટિ કેવી કરી છે, ને તેમાં કેવું ડાપણ કર્યું છે જે જુઓને માણસમાંથી માણસ થાય છે, પશુમાંથી પશુ થાય છે, ઝાડમાંથી ઝાડ થાય છે, કીડામાંથી કીડો થાય છે, ને માણસના અંગમાંથી કોઈક અંગનો ભંગ થઈ ગયો હોય ને ગમે તેવો ડાયો હોય તો પણ તે અંગને તેવું ને તેવું કરવાને સમર્થ કોઈ રીતે ન જ થાય, ઇત્યાદિ અનેક કળા ભગવાનમાં રહી છે. એવી રીતે ભગવાનનું મહાત્મ્ય જાણીને તથા ભગવાનને સુખમય મૂર્તિ જાણીને બીજા સર્વ પદાર્થમાં વૈરાગ્ય થાય છે, ને એક ભગવાનમાં જ પ્રીતિ થાય છે. અને એવી રીતે પ્રથમ કહ્યું જે પોતાના જીવાત્માનું જ્ઞાન તથા ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન એ બે જેને સિદ્ધ થયા હોય ને તે જો ગમે તેવા પંચ વિષય સંબંધી સુખમાં કદાચિત બંધાઈ ગયો હોય તો પણ તેમાં બંધાઈ રહે નહીં, તેને તોડીને નીકળે જ રહે. અને જે વિષયના સુખનો ત્યાગ કરીને વર્તતો હોય ને તે ન બંધાય એમાં તે શું કહેવું? માટે એ બે પ્રકારના જ્ઞાનને સાંભળીને એનો પોતાના મનમાં વેગ લગાડી દેવો. જેમ કોઈક શૂરવીર ને આકરો માણસ હોય ને તેનો કોઈ પ્રતિપક્ષી હોય તેણે તેનો બાપ મારી નાખ્યો હોય તો તેની તેને બહુ દાજ થાય, ને તે દાજ થતી હોય ને વળી તેનો દીકરો મારી નાખે, ને વળી ભાઈને મારી નાખે, ને વળી બાયડીને લઈ જાય, ને વળી માને લઈને મુસલમાનને આપે, ને વળી ગામ ગરાસ જૂટી લે. એવી રીતે જેમ જેમ એનો પરાભવ કરે તેમ તેમ એને બહુ મનમાં દાજ થાય, ને જાગૃત સ્વપ્નમાં સર્વકાળે એને એ વાતનો જ આલોચ રહે. તેમ જેને આ બે વાતનો નિરંતર આલોચ રહે ત્યારે એને એ જ્ઞાન સિદ્ધ થાય, અને એને ગમે તેવો આપત્તકાળ પડે તો તેને વિશે એની સહાય કરે. અને જેમ વિશલ્યકરણી ઔષધિ લાવીને હનુમાનજીએ રામચંદ્રજીને પીવાડી ત્યારે જે દેહમાં શલ્ય લાગ્યા હતા તે સર્વે એની મેળે દેહથી બહાર નીકળી ગયા. તેમ જેને આ બે વાત મનમાં લાગી ગઈ હોય તેને ઇન્દ્રિયોને વિષય ભોગની ઈચ્છા રહી છે એ શલ્ય છે તે સર્વે નીકળી જાય. કહેતા વિષય ભોગમાંથી એની ઇન્દ્રિયોની વૃત્તિ નીકળીને એક ભગવાનમાં વળગે. અને સત્સંગી પણ એને જ કહીએ, કેમ જે સત્યરૂપ એવો જે પોતાનો આત્મા તથા સત્યરૂપ એવા જે ભગવાન તેનો જેને આવી રીતે સંગ થયો તેને સત્સંગી કહીએ. અને આ બે પ્રકારે જે વાર્તા છે તેને દૈવી જીવ સાંભળે ત્યારે તેના હૃદયમાં લાગીને રગ રગમાં પ્રવર્તી જાય. ને જે આસુરી જીવ હોય ને તે સાંભળે ત્યારે તેને તો કાનથી બહાર જ નીકળી જાય પણ હૃદયમાં ઉતરે નહીં. જેમ શ્વાન હોય ને તે ખીર ખાય તે તેના પેટમાં રહે જ નહીં, વમન થઈ જાય. ને ખીર જેવું કોઈ ભોજન સરસ ન કહેવાય તો પણ તે શ્વાનના પેટમાં રહીને રગ રગમાં પ્રવર્તે નહીં. ને તે ખીરને માણસ ખાય ત્યારે તેને પેટમાં રહે ને રગ રગમાં પ્રવર્તે ને બહુ સુખ થાય. તેમ શ્વાન જેવો જે આસુરી જીવ તેના હૃદયમાં તો આ વાત પેસે જ નહીં. ને માણસ જેવો જે દૈવી જીવ તેના હૃદયમાં ઉતરે ને રગ રગમાં વ્યાપી જાય. અને વળી જે ભગવાન છે તે જેવા તો એ એક જ છે. ને ભગવાનને ભજી ભજીને ઘણા ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા છે તો પણ તે ભગવાન જેવા તો થતા જ નથી. ને જો ભગવાન જેવા જ થાય તો ભગવાન ઘણા જ થાય, ત્યારે તો જગતની સ્થિતિ તે એક જાતની જ ન રહે. કેમ જે એક ભગવાન કહેશે જે હું જગતની ઉત્પત્તિ કરીશ, ને બીજો કહેશે હું જગતનો પ્રલય કરીશ, અને વળી એક ભગવાન કહેશે હું વરસાદ કરીશ, ને બીજો કહેશે હું નહીં કરું, ને એક કહેશે હું માણસના ધર્મ પશુમાં કરીશ, ને બીજો કહેશે હું પશુના ધર્મ માણસમાં કરીશ. એવી રીતે સ્થિતિ ન રહે. અને આ તો જુઓ ને જગતમાં કેવી બરાબર અદલ પ્રમાણે સર્વે ક્રિયાની પ્રવૃત્તિ થાય છે પણ તલ ભાર પણ ફેર પડતો નથી. માટે સર્વ ક્રિયાના પ્રવર્તાવનારા ને સર્વેના સ્વામી આ એક જ ભગવાન છે. તથા ભગવાન સંગાથે બીજાને દાવ બંધાય એમ પણ જણાતું નથી. માટે ભગવાન તે એક જ છે પણ બીજો આ જેવો થતો નથી. અને આ સર્વે વાત કરી તે થોડી જ છે પણ એમાં સર્વે વાત આવી ગઈ. અને આ વાતનું જે રહસ્ય છે તે જે ડાયો હોય તેને સમજાય પણ બીજાને સમજાય નહીં. અને આટલી વાત સમજીને જેણે દ્રઢ કરી તેને સર્વે વાત સંપૂર્ણ થઈ, એને કાંઈ કરવું બાકી ન રહ્યું. અને આવી રીતે જે અમે વાત કરી તેને સાંભળીને તે વાતની જે ભગવાનના ભક્તને દ્રઢતા હોય તેનો સંગ રાખો તો એને આ વાર્તાની દિવસે દિવસે દ્રઢતા થતી જાય. અને આ વાત જે અમે કરીએ છીએ તે કઈ બુદ્ધિની કલ્પનાએ નથી કરતા તથા સીધાઈ જણાવવા સારું નથી કરતા. આ તો અમારી અજમાવેલ વાત છે ને જેમ અમે વર્તીએ છીએ તેમ વાત કરીએ છીએ. કેમ જે અમારે સ્ત્રી ધનાદિક પદાર્થનો ભારે યોગ છે તથા પંચ વિષયનો ભારે યોગ છે તથા સુરત અમદાવાદ વડોદરે વર્તાલે જઈએ છીએ ત્યારે હજારો માણસ ભેગા થાય છે ને તે માને છે તથા વાજતે ગાજતે અતિ સન્માન કરીને પધરાવે છે તથા ત્યાં ત્યાં ભારે ભારે જાયગાઓ જોવામાં આવે છે તથા ભારે વસ્ત્ર વાહનાદિકનો યોગ થાય છે એ સર્વે છે. તથાપી પોતાના આત્મા સામી દ્રષ્ટિ કરીએ છીએ તથા ભગવાનના મહાત્મ્ય સામી દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે એ સર્વેનું અતિ તુચ્છપણું થઈ જાય છે. એમાં કોઈ ઠેકાણે બંધાઈ જવાતું નથી. ને પૂર્વ દેહની જેમ વિસ્મૃતિ છે તેમજ એ સર્વેની વિસ્મૃતિ થઈ જાય છે. માટે એ બે વાત અમારે સિદ્ધ થઈ છે તે સારું એમ અમારે વર્તાય છે. અને બીજો પણ જો એ બે વાતને સિદ્ધ કરે તો તેને કદાચિત એવો કોઈ યોગ થઈ જાય તો પણ એને એમ વર્તાય. માટે આ વાત અવશ્ય સમજવાની છે. એવી રીતે શ્રીજી મહારાજે કૃપા કરીને બીજાને સમજાવવા સારું પોતાનું વર્તન લઈને વાર્તા કરી ને પોતે તો સાક્ષાત શ્રી પુરુષોત્તમ નારાયણ છે. ઇતિ વચનામૃત ગઢડા છેલ્લાનું 39મું.
ગઢડા છેલ્લાના 39મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં કૃપાવાક્ય એક છે, જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે કહ્યું છે, જે દેહમાં અહમબુદ્ધિ ને પદાર્થમાં મમત્વ બુદ્ધિ એ જ માયા છે, તે માયાને ટાળીને અમારી વિશે પ્રીતિ કરવી અને માયા થકી રક્ષા કરજો ને તમારા સાધુનો યોગ થજો ને તે સાધુને વિશે હેત ને મમત્વ થજો એમ અમારી પાસે માગવું. બીજી બાબતમાં સાધુ સાથે કોઈક નિમિત્તે બોલાચાલી થાય તો પોતાને આત્મા જાણતા હોઈએ તો સાધુનો અવગુણ ન આવે, માટે પોતાને દેહથી પૃથક આત્મા જાણવો. તે આત્મા તેજસ્વી છે, જાણપણે યુક્ત છે ને અજર અમર છે. ત્રીજી બાબતમાં અમે અનંત બ્રહ્માંડના રાજા છીએ ને અતિશય સુખમય છીએ ને સર્વેને સુખના દાતા છીએ ને સર્વેના કરતા છીએ ને અતિશય સમર્થ છીએ. આવું અમારું મહાત્મ્ય જાણે તો અમારા વિના બીજેથી વૈરાગ્ય થાય ને અમારે વિશે પ્રીતિ થાય ને આત્મા પરમાત્માના જ્ઞાનનો વેગ લગાડી દે તો આ જ્ઞાન સિદ્ધ થાય ને ઇન્દ્રિયોની વૃત્તિ વિષયમાંથી નીકળીને અમારે વિશે વળગે ને તેને જ સત્સંગી કહીએ. ચોથી બાબતમાં આ વાત દૈવી જીવને રગ રગમાં પ્રવર્તી જાય ને આસુરી જીવને બહાર નીકળી જાય. પાંચમી બાબતમાં અમે એક જ ભગવાન છીએ પણ અમારા જેવો કોઈ થતો નથી, આ વાત સમજાય તેને કાંઈ કરવું બાકી રહ્યું નથી ને આવી દ્રઢતાવાળાનો સંગ રાખવો. છઠ્ઠી બાબતમાં આત્મા તથા અમારા મહાત્મ્ય સામી દ્રષ્ટિ રાખે તો કોઈ ઠેકાણે બંધાય નહીં. પ્રશ્ન એક. ત્રીજી બાબતમાં આત્મા પરમાત્મામાં વેગ લગાડવો એમ કહ્યું, તે પરમાત્મા તો શ્રીજી મહારાજ છે પણ આત્મા કયો જાણવો ને વેગ લગાડનાર કોને જાણવો? ઉત્તર એક. ત્રણ દેહથી નોખો એવો જે જીવાત્મા, તે પોતે પોતાને વિશે ને શ્રીજી મહારાજને વિશે વેગ લગાડે એમ કહ્યું છે. તે પ્રથમના 20મા વચનામૃતમાં પોતે પોતાને જોતો નથી તે જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે એમ કહ્યું છે. માટે જીવ પોતે પોતાને વિશે વેગ લગાડે, જે હું બ્રહ્મરૂપ એવો આત્મા છું ને મારે વિશે શ્રીજી મહારાજ રહ્યા છે એવો આલોચ રાખીને પોતાના આત્માને શ્રીજી મહારાજના તેજરૂપ માનીને તેને વિશે શ્રીજી મહારાજની મૂર્તિને અખંડ ધારે એમ કહ્યું છે. પણ જોનારો આત્મા ને જોવાનો આત્મા જુદો નથી. ઇતિ ગઢડા છેલ્લાના 39મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. ઇતિ શ્રી કચ્છ દેશે વૃષપુર નિવાસી અનાદિ મહામુક્તરાજ શ્રી અબજીભાઈ વિરચિત સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મુખકમળ નિઃસૃત વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાયાં ગઢડા અંત્ય પ્રકરણમ સમાપ્તમ. એવી રીતે આજે સર્વે શ્રીજી મહારાજના વચનામૃત તે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામી તથા શુક મુનિ એ પાંચ સદગુરુએ મળીને જેમ સાંભળ્યું છે ને જેમ પોતાની બુદ્ધિ છે તે પ્રમાણે લખ્યા છે, અને શ્રીજી મહારાજ જે તે દિવસ દિવસ પ્રત્યે આવી રીતની અનેક પ્રકારની વાર્તાને કરતા થકા ને પોતાના ભક્તજનને આનંદ ઉપજાવતા થકા શ્રી ગઢડા, શ્રીનગર ને વરતાલ આદિની વિશે વિરાજતા હવા.